187वीं गाथा जो है, परलोक में कौन सुखी और कौन दुखी, जो टाइटल वाचे, जो यहां सुखी होते हैं वे परलोक में कैसे होते हैं, यह बात आगामी क्षण में कहते हैं। जे अहिया सुखी है तो ये परलोक में सुखी है, जे अहिया दुखी है तो परलोक में दुखी है। जो गाथा पाठ आपणे करिए, गाथा बहुत सुंदर अने सरल छे, पण एमां भाव घणा ऊंडा भरेला छे। बधा साथे वांचु, जो यहां सुखी वह वहां सुखी, जो यहां दुखी वह वहां दुखी, सकल त्याग में ही सुख है, विपरीत ग्रहण में महादुखी। सिंपल छे ने गाथा, कि जे अहियां सुखी छे ए त्यां सुखी छे, ने जे अहियां दुखी छे ए त्यां दुखी छे। तो सुख दुख शू छे, तो अहियां कीधुं सकल त्याग में ही सुख है, विपरीत ग्रहण में महादुखी। आपणे एक प्रश्न उभो थाय ने, हमणां ज अमे चर्चा करता था, प्रीति भाभी छे बहार क्या छे, हमणां ज मैं वात करता था कि मैं एक विषय आवशे आपणी शिबिरमां त्यां फ्लेम, कि सुख शू छे। तो ए ज प्रश्न आजे ए ज टॉपिक अहींया पण आपणने आव्यो, सुख शू छे। जो विविध मान्यताओ छे, मारी पासे एक फॉरवर्ड व्हाट्सएप पर हमणां ज आव्यो, મારે તમને વાંચીને સંભળાવવું છે થોડુંક, આપણે 10 મિનિટ એ સાંભળ એની ઉપર વિષય વિચાર કરીએ। હું તમને કેસ સ્ટડીની જેમ એક સિચ્યુએશન વાંચીને કહું છું, તમે મને કહેજો કે આ વસ્તુ સુખ સ્વરૂપ છે, એટલે જે કહે છે એમાં જ સુખ છે કે, બરાબર? અને એના પછી વધારે ડિટેલ્સ હું તમને એની કહીશ। જો હું વાંચું છું, ઇંગ્લિશમાં છે પણ જરા સાંભળજો। આઈ વન્ડર What spiritual liberation feels like. Barabar? Simple jana, samjhai na? I am sure it is something like meditation that one must experience. No matter how much is said, until you experience it, it is just an idea in your head. Barabar? Ele sukh shu chhe? Maybe it is something like meditation je tamare experience karvu pade. Nahi to khali vaato chhe. બટ આઈ એમ સ્ટીલ ક્યુરિયસ ટુ હિયર ફ્રોમ યુ. આ શિષ્યએ પૂછ્યું, હવે જે પણ ગુરુ છે એ જવાબ આપે છે, રિસ્પોન્સ, દેટ ઇઝ અ વન્ડરફુલ ક્વેશ્ચન, લેટ મી શેર વિથ યુ હાઇપોથેટિકલ કન્વર્ઝેશન આઈ ક્રિએટેડ ટુ એક્સપ્લોર ધીસ ટોપિક. એક હાઇપોથેટિકલ કેસ આપણને પ્રેઝન્ટ કરે છે કે આ વસ્તુને આપણે સમજીએ. ખ્યાલ આવે તેનું સમજવાનું છે કે સુખ શું છે એ પરિભાષા આપણને સમજાવે છે. તો કન્વર્ઝેશન સીકર, એટલે જે શિષ્ય જે પૂછે છે, માસ્ટર વોટ ડઝ નિર્વાણા ફીલ્સ લાઈક, નિર્વાણ એટલે શું? તો માસ્ટર જવાબ આપે છે, ઇટ ફીલ્સ લાઈક વોટ યુ આર ફીલિંગ રાઈટ નાઉ. નિર્વાણ એટલે શું? કે જે આપણે હમણાં ફીલ કરી રહ્યા છે એમ. તમને ખ્યાલ હોય તો આપણે પણ એક ઓલું સહજતા કહીએ ને, ભાઈ સહજ જીવન હોવું જોઈએ. આપણે જૈન ધર્મોમાં પણ કહીએ ને, ભાઈ સહજ જીવન હોવું જોઈએ, એટલે હમણાં જે સહજતા છે બસ એ જ નિર્વાણ છે, એવું આ કહે છે. ખ્યાલ આવે ને? આગળ વાંચું છું. સીકર, રિયલી? આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, કુડ યુ પ્લીઝ સે મોર? માસ્ટર, ઇટ ફીલ્સ લાઈક વોટ યુ ફીલિંગ રાઈટ નાઉ માઇનસ એની રેઝિસ્ટન્સ ઓર ઇન્સિસ્ટન્સ. કે અત્યારના આપણને જેવો અનુભવ છે બસ એમાંથી તમે રેઝિસ્ટન્સ અને ઇન્સિસ્ટન્સ, ઇન્સિસ્ટન્સ ખ્યાલ આવે ને, એટલે મારે જે જીદ, મારે આ કરવું છે, કરવું છે, કરવું છે, એ જીદ કાઢી નાખો અને કોઈ રેઝિસ્ટન્સ કાઢી નાખો, તો નિર્વાણ અહીંયા જ છે. તમારે આ સાંભળીને કહેવાનું છે કે તમે આની સાથે અગ્રી કરો છો કે નથી કરતા, સમજાય છે ને? એટલે હું જે વાંચું છું એ જૈન ધર્મનું છે એમ ન સમજતા, આ કંઈક અન્ય છે. પણ હું તમને વાંચીને કહું છું કે આ તમને સહી લાગે છે કે નહીં, ખ્યાલ આવે ને? ચલો આગળ વાંચું. ઓકે, સીકર કે છે, આઈ સી, બટ હાઉ ડઝ વન ગેટ રીડ ઓફ રેઝિસ્ટન્સ એન્ડ ઇન્સિસ્ટન્સ? ઇટ સીમ્સ ટુ બી સો ઇનગ્રેન્ડ. મારામાં તો ઇનગ્રેન્ડ જ છે. આપણે પણ એવો વિચાર કરતા હોય ને કે ભાઈ કંઈક કરવું પડશે મોક્ષ માર્ગ માટે, કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે કંઈક કરવું પડશે. અને બીજી બાજુ ગુરુદેવ કહે કે ભાઈ તું પરમાત્મા છે એમ જ નક્કી કર, બીજું શું કરવાનું છે? તો આ બે કોન્ફ્લિક્ટિંગ ન લાગે આપણને? એક બાજુ કે કંઈ કરવું પડશે, બીજી બાજુ કે તું છે જ, હમણાં જ પરમાત્મા છે, નક્કી કર બીજું શું કરવાનું છે? તો આપણને કોન્ફ્લિક્ટિંગ લાગે ને? એ જ અહીંયા પ્રશ્ન પૂછે છે.
कि like it's always there whether I like it or not. A deep pattern I am helpless to change. એટલે મારામાં એવી ડીપ પેટર્ન છે કે હું ઓલવેઝ કંઈક ને કંઈક કરવાની કોશિશ કરી રહ્યો છું અને તમે કહો છો કે આમ અત્યારના જ નિર્વાણ છે તો કંઈ કરવાનું રહ્યું નહીં. ખ્યાલ આવ્યો ને? તો માસ્ટર કહે છે ડોન્ટ ઇવન રેઝિસ્ટ ધ રેઝિસ્ટન્સ. શું કહે છે માસ્ટર? તમારામાં જે રેઝિસ્ટન્સ ને ઇન્સિસ્ટન્સ આવે છે એને પણ એમને એમ રવા દો, એને પણ બદલવાની કોશિશ નહીં કરો. Don't even insist that there shouldn't be any insistence. Include both. This is the way. આ તમને સુખની સાચી સ્થિતિ લાગે છે કે નહીં? શું લાગે તમને? સાચી છે. હા લાગે છે. ઓકે આગળ વાંચું છું. Don't jump to conclusion yet. હજી તો શરૂ કર્યું છે. ઓકે તો સીકર કહે છે It sounds like you're asking me to allow, include and welcome my whole experience just the way it is. Master says yes. Seeker, this is soothing. It feels like quite spacious, but is it really nirvana? This isn't anything all that special. Ama to kai special na thayu ne, kem ke aa tamaro dainik no anubhav che. Ama su special thayu, ama nirvana su thayu, ama sukh su thayu. જો આમાં સુખ કહો તો દુઃખ શું છે એ પ્રશ્ન ઉભા થાય ને આપણને. તો આપણે દુઃખી જ નથી તો પછી મહેનત શું કરવી? તો મોક્ષ માર્ગ જ ન રહ્યો તો કઈ ન રહ્યું. ખ્યાલ આવે છે કે? ઓકે સીકર, ધીસ ઇઝ સુધિંગ. ઇટ ફીલ્સ ક્વાઇટ સ્પેશિયસ, બટ ઇઝ ઇટ રિયલી નિર્વાણ? ધીસ ઇઝન્ટ એનીથિંગ એટ ઓલ સ્પેશિયલ. ઇટ ઇઝ જસ્ટ સ્લાઇટલી મોર પીસફુલ દેન માય યુઝ્યુઅલ સ્ટેટ ઓફ બીંગ. આપણે જે નોર્મલ છે એમાં આપણે જો એક આપણે કહીએ ને કે ભાઈ જેવું જીવન ચાલી રહ્યું છે સહજતાથી, બસ એને એમને એમ એક્સેપ્ટ કરો. જો લોસ થાય તો એને સહજતાથી એક્સેપ્ટ કરો, જો પ્રોફિટ થાય તો એ સહજતાથી એક્સેપ્ટ કરો, કંઈક શરીરમાં ઇમ્પ્રુવમેન્ટ થાય તો એ એક્સેપ્ટ કરો, અને રોગ થાય તો એ એક્સેપ્ટ કરો. તો એ જ નિર્વાણ થઈ ગયું. બોલો શું લાગે છે, હા કે ના?
હા
હા અહીંયા એમ કે છે. હવે તમને શું લાગે છે? ઓકે હજી આગળ સાંભળો. તો પછી હજી આગળ સાંભળો જરાક. સો માસ્ટર સેઝ યસ, નિર્વાણા ઇઝ નથિંગ સ્પેશિયલ. સીગર, ધેન વાય ડુ હેવ ટુ સ્પેન્ડ સો મેની યર્સ પ્રેક્ટિસિંગ ઇટ ટુ અચીવ ઇટ? એમાં આટલી મહેનત શું કરવાની? આટલા વર્ષોથી આપણે ગુરુદેવના પ્રવચન સાંભળીએ છીએ, આમ કરીએ તેમ કરીએ છીએ, આમ જ નિર્વાણ છે તો મહેનત શું કરવી? તો હું નિર્વાણ અત્યારના જો મોક્ષમાં છું ને. ખ્યાલ આવ્યો ને? હવે શિષ્યનો પ્રશ્ન છે. તો માસ્ટર, લુકિંગ ડીપલી ઇન ટુ ધી આઈઝ ઓફ ધ સીકર, ધીસ ઇઝ બીકોઝ યુ આર સ્ટીલ રેઝિસ્ટિંગ ધી ઓર્ડિનરી એન્ડ ઇન્સિસ્ટિંગ ઓન સમથિંગ સ્પેશિયલ. ખ્યાલ આવે છે કે? માસ્ટર કહે છે કે ભાઈ તને હજી કંઈક વિશેષતા જોઈએ છે એટલે તને આ સ્પેશિયલ નથી લાગતું એમ. ધીસ ઇઝ વાય ઇટ કન્ટિન્યુઅસલી ઇલ્યુડ યોર રેકોગ્નેશન ઇવન ધો ઇટ ઇઝ રાઇટ હિયર પ્રેઝન્ટ એન્ડ અવેલેબલ. આપણે આમાં આવે છે ને કઈ સિદ્ધ પૂજનમાં કે જ્ઞાન કી પ્રતિપલ ઉઠે તરંગ ઝાંકતા ઉસમે આતમ રામ, કે અરે આ બાલ સભી ગોપાલ સુલભ સબકો ચિન્મય અભિરામ. એ બધાને જણાય જ રહ્યો છે આત્મા, પણ તું કઈ વિશેષ ગોતી રહ્યો છે એટલે તને મળતું નથી. ધીસ ઇઝ વાય ઇટ કન્ટિન્યુઅસલી ઇલ્યુડ યોર રેકોગ્નિશન એન્ડ ઇવન ધો ઇટ ઇઝ રાઇટ હિયર પ્રેઝન્ટ એન્ડ અવેલેબલ ટુ બી હેડ ફોર નો પ્રાઇસ વિધાઉટ એની નીડ ફોર પ્રેક્ટિસ વિધાઉટ એની જસ્ટિફિકેશન ઓર ઓબ્લિગેશન. ખ્યાલ આવે? આત્મા અવેલેબલ છે કોઈ પ્રાઇઝ વગર, કોઈ પ્રેક્ટિસ વગર, કોઈ જસ્ટિફિકેશન વગર, એ તો હંમેશા ત્યાં છે. વાય કોમ્પ્લિકેટ વોટ ઇઝ સિમ્પલ? આવું માસ્ટર કહે છે. હવે સીકર એનો જવાબ આપે છે, વેઇટ અ મિનિટ, યોર વર્ડ્સ હેવ સાયલન્સ્ડ સમથિંગ ઇન મી, એટલે મારામાં કંઈક પરિવર્તન થયું. અલાઉ મી ટુ સમરાઇઝ વોટ આઈ હેવ અન્ડરસ્ટુડ. નિર્વાણા ફીલ્સ લાઈક વોટ આઈ એમ ફીલિંગ રાઇટ નાઉ, માઇનસ એની રેઝિસ્ટન્સ, ઇન્સિસ્ટન્સ, પુશિંગ, પુલિંગ. ધ વે આઉટ ઓફ પુશિંગ એન્ડ પુલિંગ ઇઝ નોટ ટુ ઇવન પુશ ઓર પુલ. એટલે જે ચાલી રહ્યું છે આપણા જીવનમાં ચાલવા દેવાનું. to not even disturb the disturbance. It feels just the way it feels. It is what it is. While it may not feel like anything special or extraordinary, yet it's always available, whole and complete. A valley of experience, more than peak of experience. Legit regular experience hai. So have I understood it correctly? Bolo, su lagat tamne. Shishya barabar samjho ke nahi? તમારા પ્રમાણે જૈન ધર્મની પરિભાષામાં સુખ છે કે નહીં? બોલો, શું લાગે છે? હા, આપનો પોઈન્ટ છે કે ભાઈ આમાં કઈ વિજ્ઞાનની તો વાત આવી નહીં, જીવ જુદો શરીર જુદો કઈ વાત ના આવી. હવે જો હું થોડું ડેવિલ્સ એડવોકેટ એટલે હવે હું મારો વ્યૂ પોઈન્ટ પ્રેઝન્ટ કરું છું. આમાં શું આવ્યું કે જે અત્યારની પરિસ્થિતિ છે એ જ નિર્માણ છે. હવે જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન, આ જ બુદ્ધિસ્ટ કોન્સેપ્ટ છે જે મેં વાંચ્યો ને એ. આ બુદ્ધિઝમ પ્રમાણે જે દરેક સમયની પર્યાય છે એ દરેક સમયની પર્યાયને એમને એમ જ માની લઈએ, બસ એ જ નિર્વાણ છે. કેમ કે એમાં કોઈ ત્રિકાળીની વાત છે જ નહીં, ત્યાં તો ક્ષણિકવાદ છે. તો ક્ષણિકવાદ પ્રમાણે તમે જે કંઈક બદલવાની કોશિશ કરી રહ્યા છો તો બદલવાનું જ નથી, દરેક સમયની પર્યાય એની સત્તામાં, જેવી રીતના આપણે કહીએ છીએ દરેક સમયની પર્યાયની સત્તા ષટકારક પ્રમાણે એની યોગ્યતાથી થાય છે. બુદ્ધિસ્ટ ધર્મ પણ એમ જ કહે છે, પણ એમનામાં કોઈ ત્રિકાળી છે જ નહીં. તમે આખું વાંચીને સાંભળ્યું હોય તો એવું કોઈ અલ્ટિમેટ સુખ એ કહેતા નથી. જે વસ્તુ વર્તમાનમાં મોજૂદ છે બસ એને એમ જ સ્વીકાર કરવી એ જ સુખ છે. હવે મારો તમને પ્રશ્ન છે, તો ટેરરિસ્ટ એક્ટિવિટી કર્યા કરે અને સહજતાથી સ્વીકાર કરે આમ જ છે, તો નિર્વાણ છે કે નહીં? એને તો આ તો કહે છે, ખ્યાલ આવે કે નહીં? કસાઈ એનું કામ કરે છે. હિન્દુ ધર્મમાં પણ કે ભાઈ તમે તમારું કર્મ કરો, ફળની ઈચ્છા ન કરો. તો હવે કસાઈ કે મારું કર્મ આ જ છે તો મારે કરતા રહેવાનું. તો બોલો, એને સુખ એને મોક્ષ મળશે કે નહીં? જો આપણને ફંડામેન્ટલ સુખ શું છે એની માન્યતા તો પહેલા ક્લિયર હોવી જોઈએ. એટલે મારો હવે તમને બે ચાર પ્રશ્ન છે. પહેલું, મને કહો, સુખ એ કોઈ એબ્સોલ્યુટ વસ્તુ છે, કોઈ હકીકત છે કે ખાલી આપણા મનની કલ્પના છે? કોઈ એવી સુખ સ્વરૂપ દશા છે ખરેખર કે ભાઈ હું મને સુખ માનું એટલે હું સુખી છું? આમાં તો એવું થયું ને, આમાં એવું થયું ને, બસ તમે સહજતાથી તમારા વસ્તુ સ્વરૂપ એટલે તમારી જે અવસ્થા થઈ રહી છે એને સ્વીકાર કરો. જેમ આવ્યું એમ આવવા દો, જેમ જયું ગયું એમ જવા દો, જે પરિસ્થિતિ બની એમ થવા દો, તો તમે નિર્વાણ છો એટલે તમને સુખી છો. તો સુખ આવું રિલેટિવ છે કે તમારું જુદું, તમારું જુદું, તમારું જુદું, મારું જુદું, એવું છે? તો સુખ કેવું છે કે એક અલ્ટિમેટ કોઈક એક પોઝિશન, કોઈ પદ છે, કોઈ સુખી અવસ્થા છે. અચ્છા, મારો તમને બીજો પ્રશ્ન છે, સુખ શું આ સંયોગોના આધારે છે? કેમ કે કોઈની પાસે ઓછા સંયોગ હોય તો પછી એની પાસે ઓછું સુખ છે, કોઈની પાસે વધારે સંયોગ હોય તો એની પાસે વધારે સુખ છે. તો સંયોગોને આધારિત સુખ હોય કે સ્વભાવને આધારિત હોય? સ્વભાવ. હવે ત્રીજો પ્રશ્ન છે મારો, તમે કહો છો કે સ્વભાવને આધારિત સુખ છે, સ્વભાવને આધારિત સુખ છે, તો એવો કોઈ જીવ નામનો પદાર્થ, કોઈ એવી કોઈ સ્વભાવ, કોઈ એવી સત્તા છે કે ખાલી જીવ પણ એક ઇમેજિનરી પદાર્થ છે? અહીંયા તો હમણાં જો આવ્યો ને ડોક્ટર પાસે હોસ્પિટલ ક્યાંક, તો ત્યાં તો કેવું માને, ભાઈ આ બધી મેટાબોલિક એક્ટિવિટી છે, અંદર ખાલી સોલ્ટના ઇક્વિલિબ્રિયમ ચેન્જ થાય છે. તમારું પોટેશિયમ વધ્યું, સોડિયમ ઘટ્યું, તમારું સિનોપ્સ થાય. કોઈ મેડિકલ સ્ટુડન્ટ છે અહીંયા? એટલે નવ સેલ્સમાં સિનોપ્સ થાય એટલે અહીંયાથી અહીંયા સિગ્નલ જાય ઉપર બ્રેઇનમાં જઈને પ્રોસેસ થાય. આ તો બધા કેમિકલ રિએક્શન છે, તો અંદર જીવ ક્યાં છે? તમે કેમિકલ બેલેન્સ બગાડી નાખો, બધું કહે છે ને કેમિકલ લોચા, તમે બેલેન્સ બગાડી નાખો તો તમારું બધું હલી જાય, બેલેન્સ બરાબર રાખો તો બધું વ્યવસ્થિત થાય છે. તો જીવની સત્તા ક્યાં છે પ્રૂવ કરો, બોલો છે કે નહીં? આ ઝાડ છે, આ પ્લાન્ટ્સ છે, એમાં કયું કેમિકલ લોચા છે? તો એની અંદર જીવો છે કે નહીં? આ અગ્નિ છે, વાયુ છે, વનસ્પતિ આદિ એટલે પાણી આદિ છે, તો એમાં પાણીની અંદર તો H2O સિવાય બીજા કોઈ કેમિકલ નથી, તો એની અંદર જીવ છે કે નહીં? છે ને? તો જીવ એક કોઈ અલગ એનર્જી, કોઈ એક અલગ સત્તા છે. એ અલગ સત્તાની અહીંયા સત્તા છે અને એમાં સુખ સ્વભાવ રહેલો છે. તો જેમાં સુખ સ્વભાવ હોય એમાંથી પ્રગટ થાય, બરાબર? એટલે આપણે શું વાત થઈ કે ઇમેજિનરી છે? તો ના, રિયલ છે. સંયોગોને આધારિત છે? તો ના, સ્વભાવને આધારિત છે. કોના સ્વભાવને આધારિત? કે જીવના પોતાના સ્વભાવને આધારિત. તો હવે મારો નેક્સ્ટ પ્રશ્ન તમને છે કે જો સ્વભાવને આધારિત છે સુખ, તો સ્વભાવ તો આપણા બધા પાસે છે, જીવ સ્વભાવ તો આપણા બધા પાસે છે ને? હવે આની વાત કરીએ જે હમણાં આપણે વાંચીને આવ્યા. આપણા બધા પાસે જીવ સ્વભાવ છે, તો બસ જેવો છે, જે સિચ્યુએશનમાં છે, જે પર્યાયમાં છે, એને એમ જ માની લેવો, બરાબર છે? તો સુખી છે ને? કે હા, મારી પાસે જીવ છે, જીવમાં સુખ છે, હવે હું તિર્યંજ ગતિમાં છું, તો તિર્યંજ ગતિમાં હું સુખી છું, નિર્વાણમાં છું. તમે મનુષ્ય ગતિમાં નિર્વાણમાં છો, પેલા દેવ ગતિમાં નિર્વાણમાં છે, પેલા નરક ગતિમાં એ, નરક ગતિમાં શું થાય છે? બહુ બહુ તો ખાલી પેલું બહારના સંયોગો બદલાય છે, હાથ કપાય, પગ કપાય, બાળી નાખે, કંઈક એવું કરે ને, જીવને તો કાંઈ થતું નથી ને. તો બસ હું તો જીવ છું, તો હું નિર્વાણમાં છું. અરે તમારા જ શાસ્ત્ર કહે છે, શું કહે છે? કે સમ્યક દ્રષ્ટિ તો નરકમાં પણ સુખ રસ ઘટા ઘટી. હા, નાટક સમયસર કહે છે કે નહીં? બોલો, જૈન ધર્મના શાસ્ત્રો તમે કયો છો? કે સમ્યક દ્રષ્ટિ તો સુખમાં જ છે, નરકમાં બી તો સુખમાં છે કે નહીં? ચારે ગતિમાં આઈ એમ પ્લેઈંગ ડેવિલ્સ એડવોકેટ, ખ્યાલ આવે છે? તો મારો પ્રશ્ન તમને એ છે કે ચારેવ ગતિના જીવો એ અવસ્થામાં, પૂર્ણ સુખી અવસ્થામાં છે કે નહીં? કેમ કે જો પૂર્ણ સુખી અવસ્થામાં હોય તો પછી કાંઈ મહેનત કરવાની જરૂરત જ ન બચે, કોઈ પુરુષાર્થ ન બચે, કોઈ ભગવાન ન બચે, કોઈ મોક્ષ માર્ગ ન બચે, ખ્યાલ આવ્યું? કેમ કે આપણે હમણાં જ ભગવાન થઈ ગયા, તો પછી હું જે કરું અને હું ભગવાન છું, ખ્યાલ આવે ને? એમ 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 કઈ થોડી હોય. કોઈક કોઈક એક પરિસ્થિતિમાં આપણે ઊભા છે, કોઈ સંસારમાં આપણે છે, તો ક્યાંક મોક્ષ છે, તો કંઈક તો જર્ની રહે. હવે હું અહીંયા જ છું અને અહીંયા જ મોક્ષ માની લઉં તો દેર ઇઝ નો જર્ની, દેન દેર ઇઝ નો લાઈફ ઓર ડેથ. તો આપણે અહીંયા કેમ આવ્યા, અહીંયાથી કેમ જવાનું, એનો કોઈનો કાંઈ એક્સપ્લેનેશન જ ન બચે, ખ્યાલ આવ્યો ને? હા, તો હવે આવીએ તો આપણે, તમે કયો છો કે જીવમાં સુખ છે, બરાબર? આપણે એમ કહીએ છીએ જીવમાં સુખ છે અને મારી પાસે જીવ બી છે, તો હું સુખી? પાછા એમ બી કે જીવ છે, જીવમાં સુખ છે અને હું સુખી નથી, તો આ ગણિત કેવી રીતના બેસે? હા, તો જો ત્યાં જૈન ધર્મનું અનેકાંતવાદ આવે છે, અનેકાંતવાદ આવે છે. જો વસ્તુનો સ્વભાવ, કોઈ પણ એક પદાર્થ હોય ને, વસ્તુ હોય ને, એમાં એક ત્રિકાળી અંશ હોય છે. ત્રિકાળી અંશ એટલે કે ઓલવેઝ રહેવા વાળો, અને એમાં એક પર્યાય અંશ છે જે બદલતો હોય છે. જેવી રીતના ફોન છે, તો ફોન ફોન તરીકે કેટલો વખત રહેશે? કે જે એના 2, 5, 10, 1 વર્ષ જે હોય એની સ્થિતિ, એટલો વર્ષ રહેશે. પણ એના એટમ્સ અને મોલેક્યુલ્સ, એટમ્સ અને મોલેક્યુલ્સ તરીકે કેટલો વખત રહેશે? તો હંમેશા એ એટમ્સ અને મોલેક્યુલ તરીકે રહેશે. તો એ પદાર્થમાં એક સત્તા એવી છે જે હંમેશા રહેવા વાળી છે, અને એક સત્તા એવી છે જે બદલતી રહેવા વાળી છે. એવી જ રીતે અહીંયા જે જીવ છે, એ જીવમાં એક સત્તા એવી છે કે જે જીવ જીવ તરીકે અનાદિકાળથી રહે છે, અનંતકાળ સુધી જીવ તરીકે જ રહે છે, અને એક સત્તા એવી છે કે જે બદલાયા કરે છે. તો ચાર ગતિમાં જે પરિભ્રમણ થાય છે એ બદલતી સત્તા છે, બદલતી છે કે? અને જીવનો જીવ તરીકે રહેવું એ ત્રિકાળી સત્તા છે. હવે મારો તમને પ્રશ્ન છે કે તમે કહ્યું કે જીવમાં સુખ છે, તો જીવની ત્રિકાળી સત્તામાં સુખ છે કે પર્યાય સત્તામાં સુખ છે? અહીંયા કહ્યું ને કે જે સુખમાં રહે તો એને સુખ પ્રાપ્ત થાય, જે દુઃખમાં રહે તો દુઃખ પ્રાપ્ત થાય,
तो सुख और दुख बे वस्तु छे ने, तो जो जीव में सुख स्वभाव छे, ये स्वभाव तो त्रिकाली छे, पण एनी वर्तमान पर्याय में जीव दुखी पण जोवामां आवे छे। तो जो स्वभाव तरफ जाए तो सुखी थाय, अने एनी पर्याय तरफ एक सिचुएशन ने मानी ने एने परमानेंट मानी ले तो दुखी थाय। हमणां जे प्लेन क्रेश थई गयुं ने, तो केटला 242 कंईक लोको गुजरी गया, बोलो कोईने एंटीसिपेशन हतुं अंदर बैठेला ने कि आ हमणां अमारुं मृत्यु थवानुं छे। एक प्रीति भाभीए कंईक फोटो स्टेटस पर कंईक मूक्यो हतो કે 15 દિવસ પહેલા જે એ રૂપાણી સાહેબને મળ્યા। હવે મારો તમને પ્રશ્ન છે, શું રૂપાણી સાહેબને ખબર હતી કે 15 દિવસ પછી મારું આયુષ્ય પૂરું થવાનું છે? કોઈને ખબર હતી? ઓલા હોસ્ટેલના છોકરાઓને ખબર હતી કે ભાઈ અમે અહીંયા મેસમાં બેઠા છે, ઉપરથી પ્લેન આવીને પડશે, કોઈ એ ઇમેજિન બી કરી શકે? એ બી મેઘાણી નગર, કેટલું ક્રાઉડેડ જગ્યા, આમ તો જોવા જઈએ આપણે એરપોર્ટ અહીંયા જ છે, અને એનો પાછો ફ્લાઇંગ ફ્લાઇંગ રૂટ, એનો ફ્લાઇંગ રૂટ પણ આમ જ છે। હા, એટલે આમ જે સમજો ઉડ્યું, હવે પાર્લામાં આપણો જ્યુસ્કીમ એરિયા તો ક્રાઉડેડ એરિયા કહેવાય, હવે સમજો ત્યાં આવીને આમ આપણા જ ઘરની ઉપર પડે અને આપણું આયુષ્ય પૂરું થઈ, તો આપણે ક્યાંય એમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ કે આપણું આવી રીતના આયુષ્ય પૂરું થશે? એટલે આ જે જીવની બદલતી અવસ્થા છે ને, એ ક્યારે બદલાઈ જાય છે ને ખબર પડતી નથી। ખ્યાલ આવે કહેવાનો મતલબ શું છે? હવે એ જ અવસ્થાને જો આપણે પરમનન્ટ અઝ્યુમ કરીને બેઠા હોય તો સુખી કે દુઃખી? દુઃખી। હવે આપણા બધાના જ જીવનમાં આપણા કંઈક ને કંઈક વિકલ્પો, કંઈક ફ્યુચર પ્લાન ચાલતા હોય ને કે આજે ઘરે જઈને હું આમ કરીશ, આપણા શોર્ટ ટર્મ લોંગ ટર્મ ગોલ્સ હોય ને કે આજનો મારો ગોલ આમ છે, આપણે ન્યૂ યર રેઝોલ્યુશન કરીએ કે આ વર્ષમાં હું આમ કરીશ, અથવા તો આપણું એક ડેકેડનું પ્લાનિંગ હોય, હા ભાઈ બોલ ક્યાં ભણવા જવાનો છો તું આગળ, કંઈક પ્લાનિંગ તો કર્યું હશે ને કે અહીંયાથી હું અહીંયા ભણવા જઈશ, પછી આ ડિગ્રી લઈશ, પછી હું આ જોબ કરીશ, અહીંયા અબ્રોડ જઈશ, અહીંયાથી આમ કરીશ તેમ કરીશ, આખું જીવન પ્લાન કરીને રાખ્યું છે ને? બોલો આ જે પ્લાન કરીને રાખ્યું છે એ આપણે શું ઇમેજિન, અઝમ્પશન, બેઝિક અઝમ્પશન શું છે કે આ જે મનુષ્ય પર્યાય છે બદલાઈ નહીં જાય? ખ્યાલ આવે ને? નહીં તો આપણે ઓલા ઓલા રેન્ચો જેવા હોય ને, 3 ઇડિયટ્સ વાળો, કે કેના જેવો, અરે હું હમણાં ભણવા આવ્યો છું, આગળનું મન નથી ખબર, ખ્યાલ આવે? આપણું એવું એટીટ્યુડ હોય સમજો કે આ પર્યાયનું મને ખબર છે, નેક્સ્ટ પર્યાય મને ખબર નથી, આજનો દિવસ હું જીવું છું, નેક્સ્ટ દિવસ, કાલનો દિવસ હું ક્યાં હોઈશ મને ખબર નથી, એ એટીટ્યુડથી પોતાના પર્યાય સ્વભાવને ત્રિકાળ ન માને અને એના પરથી લક્ષ્ય હટાવીને આ જ જીવનો ત્રિકાળી સ્વભાવ છે કે ના, જીવ તો જીવ તરીકે રહે છે ને, જીવ તો હંમેશા જીવ રહેશે કે નહીં, એમાં તો તમે ફૂલ કોન્ફિડન્સથી કહી શકો ને? જો સમજો આ જીવ 4 ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છે, આપણે આ વાત પહેલા બી થઈ ગઈ છે, એ 4 ગતિઓમાં આપણે કેટલા ભવ કરીને આવ્યા? પહેલા ઘણા અનંતો ભવ કરીને આવ્યા ને, બોલો આપણે અહીંથી ક્યાંક જઈએ વેકેશન માટે કે યાત્રા માટે કે ગમે ત્યાં, તો બેગ ભરીને લઈ જઈએ, પછી એમાંથી સમજો આખા આખા લાઈફમાં 50 ટ્રીપ કરી હોય તો કોઈક તો એકાદ ટ્રીપમાં કંઈક તો છૂટી જાય છે ને ક્યાંક ને ક્યાંક, તો હવે આટલા અનંતા ભવ કર્યા તો આપણે એકાદ ગુણ ક્યાંય છૂટી ગયો હતો ને જીવનો, કે આ જીવ જે છે એમાંથી એકાદ ટુકડો ક્યાંક રહી ગયો હશે, બેગ તૂટી જાય, ઘસાય ને બેગ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, તૂટી જાય, હેન્ડલ બેન્ડલ હાથમાં આવી જાય, તો એવી રીતના જીવ આટલો પરિભ્રમણ કર્યું તો એને પણ ક્યાંક તો ઘસારો થયો હશે કે નહીં? બોલો એ ઘસાતો નથી, એની એકે વસ્તુ ક્યાંય છૂટી પડતી નથી, અગુરુ લઘુત્વ ગુણ છે ને, કે અનંત ગુણો વિખેરાઈને છૂટા પડી જતા નથી, ક્યાંય છૂટા પડતા નથી, તૂટતું નથી, એવો ને એવો પદાર્થ, આમ જાણે તમે એક આમ થોડુંક સાઈફાઈ ઇમેજિન કરો તો એમ સમજો કે આમ 3 ડાયમેન્શનલની ટ્રેજેક્ટરી ઇમેજિન કરો, આ બહુમાં તો અહીંયાથી અહીંયા આવ્યો, અહીંયાથી અહીંયા આવ્યો, અહીંયાથી અહીંયા આવ્યો, એક આખો ને આખો પદાર્થ સમજાણે ટ્રાવેલ ન કરી રહ્યો ટાઈમ મશીનમાં, એના જેવું નથી. તો હું એ પદાર્થ છું, એ પદાર્થ હું છું, એની અંદર આવી રીતના સુખ સ્વભાવ ભરેલો છે. એવી જ્યારે અંદરથી આપણને એની ખુમારી એની મનમાં આવે તો જીવ ખરેખર વાસ્તવિક સુખનો અનુભવ કરે છે. હા, એ જે અનુભવ છે એ અનુભવ કોનો છે? આ વર્તમાનના આ અવસ્થા જે છે, તો જે જેવી રીતના કસાઈ હોય, આપણે જે પહેલા એક્ઝામ્પલ લીધા ટેરરિસ્ટ હોય, કે સમજો કે કોઈ મુનિરાજ હોય, બે એક્સ્ટ્રીમ લઈ લઈએ ને, સમજો કોઈ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જે ગુરુદેવશ્રી જેવા મુનિરાજ છે, અને બીજી બાજુ ઘોર મિથ્યા દ્રષ્ટિ જીવ કસાય આદિ છે, ગમે તે હોય, એ બધાના ત્રિકાળી આત્મા સમાન છે કે અલગ જુદા જુદા? સમાન છે. તો જ્યાં સમાન વસ્તુ પર પોતે અહમ કરે તો બધાને સુખ કેવું મળે? સમાન મળે કે જુદું જુદું મળે? બધાને સુખ સમાન મળે. તો હવે ઇક્વેશન બેસે છે કે નહીં? કે જો વસ્તુના સ્વભાવ ઉપર તમે આશ્રય કરો તો સુખી થાવ, અને એની પર્યાય અવસ્થા પર આશ્રય કરો કે આમાં સુખ છે, તો ક્યારે સુખી ન થાય? જીવ ક્યારે સુખી ન થઈ શકે? એટલે હવે મને કહો, આપણે જે વાંચ્યું એ સાચું કે ખોટું? જો જે વાંચ્યું ને એ આમાં છે ને, ઘણા બધા જુદા જુદા મતો વિશ્વમાં છે. ફર્સ્ટ રીડિંગમાં એમ જ લાગે, અરે વાહ, તો કેટલું સરસ, એકદમ આ જ સાચું, એમ બરાબર આ જ છે. પણ ઊંડો વિચાર કરતા એમ હંમેશા આપણને સિદ્ધ થાય છે કે કાં તો કોઈ એક પર્યાય પર વધારે ફોકસ કરી દીધું હોય, કાં તો કોઈ અન્ય પદાર્થ ઉપર ફોકસ કરી દીધું હોય આદિ આદિ ઉપર, અને આવી ઘોર ભ્રમણાઓ દુનિયામાં ચાલે છે. ખ્યાલ આવે છે? અને કેવી કેવી ભ્રમણાઓ ચાલે છે. હમણાં આપણે મહારાષ્ટ્રીયન લોકોનું વટ પૂર્ણિમા ગઈ, ખ્યાલ હશે ને, જે ભાઈઓને મેનેજ કરતા એ લોકોને ખ્યાલ હોય. એટલે શું માને, એ વડના વૃક્ષની આજુબાજુ તમે દોરો બાંધો અને કંઈક પૂજા કરો તો તમને સાત બહુ માટે એ જ હસબન્ડ વાઈફ મળે. એટલે મારે ત્યાં જે આવે છે ને મેળ, મેં એને પૂછ્યું કે ભાઈ મારા તો લગ્ન નથી થયા અને હું જઈને પૂજા કરું તો શું થાય? તો મને કે તમારે વડના ઝાડની આજુબાજુ નહીં, તમારે પીપળાના ઝાડની આજુબાજુ દોરો, એનાથી તમને સારો પાર્ટનર મળી જાય. મેં કીધું ગજબ. આપણે જેટલા પણ મેચ મેકર અહીંયા બેઠા હોય ને, બધા નિષ્ફળ અને એક પીપળાનું ઝાડ સફળ. ખ્યાલ આવે છે? દુનિયામાં ઘણી જાતની મિથ્યા માન્યતાઓ છે, અને અમુક આપણને સાવ આવી એબ્સર્ડ લાગે, અને અમુક જાણે એવી લાગે કે અરે ધીસ ઇઝ કરેક્ટ, આમ એકદમ ક્લોઝ હોય. પણ એ આપણી જવાબદારી છે કે આપણે એને પ્રોપરલી સમજીને રિઝોલ્વ કરીએ કે ના, આ આમ બેસે છે કે નથી બેસે. અને ઊંડો વિચાર કરતા હંમેશા એમ જ સિદ્ધાંત સિદ્ધ થાય કે આ વસ્તુ અનેકાંત સ્વરૂપ જ હોવી જોઈએ. તમે ખાલી પર્યાયને લઈ લો, વેદાંત છે ને, એ ખાલી દ્રવ્યને જ માને છે. કેવી કેવી માન્યતા જો થોડી એકાદ વસ્તુ તમને કહું. હા, એક આજે વેદાંત તો માને છે કે પર્યાય જેવું કંઈ છે જ નહીં, માયા છે, અને બસ એક શુદ્ધ સ્વભાવ જ છે. શુદ્ધ સ્વભાવ એટલે હું જ અહીંયા છું, આ બીજું કંઈ છે જ નહીં, આ બધું માયા છે. તમારા માટે તમે જ ત્યાં છો, આ બીજું કંઈ છે જ નહીં, બધું માયા છે. એટલે સમજો કે અત્યારના હું આ હોલમાં છું તો આટલું જ વિશ્વ છે, આની બહાર કંઈ છે જ નહીં, બધું માયા જાળ છે. એટલે મારું ઘર છે જ નહીં, બધા એક પરમ બ્રહ્મના અંશ છે. એટલે આપણે ખરેખર ઈશ્વરનો જ એક ભાગ છે, અને આ ભાવ પૂરો થાય અને આપણે એમાં આપણું કર્મ કરીએ, જે કર્મ આપણને કરવાનું કીધું છે આપણે કરીએ, તો છેવટે ભાવના અંતે આ ઈશ્વરમાં જ આપણે વિલીન થઈ જઈએ. ખાલી આપણે નહીં, આ કણ કણ આ રજાય છે પણ ઈશ્વરનો અંશ છે, આ માઇક પણ ઈશ્વરનો અંશ છે. ખ્યાલ આવે? એટલે હવે આ તમને બેસે છે કે નહીં? તો આ આમ વિચાર કરો તો ભાઈ વિશ્વમાં છ દ્રવ્ય રહ્યા જ નહીં, ખાલી ઈશ્વર જ રહ્યા, બીજું કાંઈ રહ્યું નહીં. ખ્યાલ આવે? વિશ્વ જ ન રહ્યું, ખાલી ઈશ્વર જ રહ્યા. કેટલી કેટલી માન્યતાઓ છે. કેક છે, બધું કાચબો છે, કાચબાની ઉપર કંઈક, કંઈક સાત કાચબા છે એકની ઉપર એક, એના ઉપર કંઈક શેષ નાગ છે, અને શેષનાગની ઉપર એની જે ફણ હોય એની ઉપર આ પૃથ્વી રહેલી છે અને એ ત્યાં વૈકુંઠ છે એ જે ક્યાં મારા ખ્યાલથી શેષનાગની બી ઉપર એટલે પૃથ્વીની બી ઉપર એવું કંઈક છે એટલે વૈકુંઠ છે એ મોક્ષ છે કંઈક કંઈક જુદી માન્યતાઓ વિશ્વમાં છે હવે આમાં આપણને શું સાચું લાગે છે એ લોજિકલી વિચાર આપણે કરવો જોઈએ જો લોજિક વિચાર તો એમ જ કહે છે કે કોઈ એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી નહીં તો આપણે બધા ડિપેન્ડન્ટ થઈ ગયા કોઈના ઉપર સુખી પણ એ કરે અને દુઃખી પણ એ જ કરે એનો મતલબ આટલા લોકો વિશ્વમાં દુઃખી છે તો બોલો એને દુઃખી કરે છે બધા એટલે આવા તો ઘણા વિચાર કરવા જોઈએ કેમકે જો જ્યાં સુધી આપણે ભલે જૈન કુળમાં જન્મ્યા હોઈએ પણ જ્યાં સુધી આ માન્યતા આમ જ સાચી છે એવો આપણને દ્રઢ નિર્ણય નહીં થાય ત્યાં સુધી આપણું અગ્રહ જે ગ્રહિત મિથ્યાત્વ છે એ દૂર થતું નથી સૌથી પહેલા તો સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો તમને જીવ છે ને એ જીવ હું છું એવો નિર્ણય થઈ શકે નહીં તો એવું લાગે કે હા કીધું છે એટલે હું હશે જીવ ખ્યાલ આવે ચાલો થોડુંક એનાથી આગળ વધે હવે જૈન ધર્મની અંદર આવી જઈએ હવે આગળ થોડો વિચાર કરીએ કે આપણે બધા જૈન છીએ બરાબર હવે આપણે બધા જૈન છીએ તો ત્રિકાળીને બી માનીએ છીએ ક્ષણિકને બી માનીએ છીએ હવે મારે સુખી થવા શું કરું આપણે કંઈ સાંભળ્યું હશે ને કે ભાઈ થોડો ઉપવાસ આદિ કંઈક કરો આ શરીરને થોડો કંઈક કષ્ટ આપો તો એનાથી કર્મની નિર્જરા થાય કર્મ ખપી જાય છે આપણે છ આવશ્યક કીધા છે કે જૈન ધર્મ તમને ખ્યાલ હશે શ્રાવકના આવશ્યક બોલો ક્રમસર ક્રમસર બોલો એમ આડતેલું દેવ પૂજા ગુરુ ઉપાસના સ્વાધ્યાય સંયમ તપ અને તાપ તો દેવ પૂજા કરો થોડા તો કર્મ ખપશે ને અચ્છા મને કહો સમજો હું બહાર જઈને રેસ્ટોરન્ટમાં જમવા જાઉં ક્રિકેટ રમવા જાઉં કંઈક કરું અને એ જ સમયમાં હું મંદિરમાં આવીને દેવ પૂજા કરું તો કેમાં કર્મ ખપે વધારે અરે એક તો પાપની ક્રિયા કહું છું અને આ તો પુણ્યની ક્રિયા કહું છું તો એમાં ખપવા જોઈએ કે નહીં કર્મ જો એકમાં પાપ ભાવ બંધાય છે અને એકમાં પુણ્ય બંધાય છે હવે પાપ પણ કર્મ છે જે બાંધે છે જીવ અને પુણ્ય શું છે એ પણ કર્મ છે એ પણ જીવને બાંધે છે સમયસારજીમાં એના માટે ઉદાહરણ છે એક સોનાની હથકડી છે અને એક લોઢાની હથકડી પાપ છે લોઢાની હથકડી છે અને ઓલું સોનાની છે પણ તો એ બે હથકડી છે અને એનું ફંક્શન શું છે જીવને બાંધી રાખો જીવને બાંધી રાખો અચ્છા તો હવે હમણાં આ ભાવમાં મારે શું કરવું કે જેનાથી હું સુખી થઈ શકું આપણે બધા મેઇન પ્રશ્ન તો એ આવે છે ભાઈ મારે શું કરવું એ આપો ને તમે ખાલી આમ થિયોરેટિકલ આમ તેમ નહીં સમજાવો ટેલ મી વોટ ઇઝ એક્શનેબલ પ્રેક્ટિકલ હવે કરવું શું કેવી રીતના વિપરીત માન્યતા તોડવાની શ્રદ્ધા કરવાની પણ કેવી રીતે કરવું જો વસ્તુ સ્વરૂપ જેવું છે એવું માનવું એ જ સાચી શ્રદ્ધા છે હવે થાય કેવી રીતના તો એના માટે ટોડરમાં જે કીધું આપણા બે કર્તવ્ય છે એક છે સ્વાધ્યાય અને બીજો છે તત્વ વિચાર જેટલો બને એટલો ખૂબ સ્વાધ્યાય કરવો અને એ સ્વાધ્યાય જેટલો વધારે કરીએ એટલે એના વિચાર ઓટોમેટિકલી ચાલે છે કરવા નથી પડતા તો એ વિચાર કરતા કરતા એટલે થતાં થતાં જ જીવ એમાં આત્માનું સ્વરૂપ સમજીને એમાં લીન થઈ જાય છે એ લીનતારૂપ જે જીવની દશા છે ને એ જ ખરેખર સુખ છે તો એ સુખરૂપ અવસ્થા જે છે એને આ ભાવમાં પ્રગટ કરે તો નેક્સ્ટ ભાવમાં એ સુખરૂપ અવસ્થા કન્ટિન્યુ રહે છે એટલે અહીંયા કીધું ને કે આ ભાવમાં સુખી એ નેક્સ્ટ ભાવમાં સુખી હવે સમજો કે એ સુખની બદલે એ જે આત્મામાં લીનતાના સુખની બદલે બે સિચ્યુએશન ઊભી કરું છું આપણે જૈન છીએ જૈનોની જ વાત કરીએ હવે બીજાની નહીં તો બે સિચ્યુએશન ઊભી કરીએ ભાઈ આપણી પાસે ઘણા બધા સંયોગો છે એને ભોગવીએ ખૂબ ધર્મની પ્રભાવના કરીએ જાણે આપણે શિબિરો લગાવીએ અથવા સમજો આપણે જાત્રાઓ કરવા ગયા આપણે આવી રીતના સમાગમ સત્સંગ આદિ કર્યો ભક્તિ કરી ખૂબ અને એનાથી કંઈક તો જરાક આપણને સુખની પ્રાપ્તિ થશે કે નહીં. શું થયું કે આ ભાવમાં બીજું પુણ્ય બાંધ્યું, એના ઉદય નેક્સ્ટ ભાવમાં આવશે. તો આ જ અત્યારના આ ભાવમાં કર્યું એ સુખ કે દુઃખ, તમારે બે જ ઓપ્શન છે, ત્રીજું ઓપ્શન નથી. બોલો, આ ભાવમાં આપણે ખૂબ યાત્રાઓ કરી, ખૂબ ભક્તિ આદિ બધું કર્યું, ખૂબ તપ કર્યા, બધું કર્યું, સુખ કે દુઃખ? અરે દુઃખ. એને કોન્ફિડન્ટલી કહેવાનું, બિંદાસ, ડરવાનું નહીં. તો હમણાં આ કર્યું તો નેક્સ્ટ ભાવમાં શું કરશું? એના જયારે પુણ્યના ઉદય આવશે ને તો વળી પાછા એ જ કરશું, અને એના પછી શું કરશું? વળી પાછા એ જ કરશું. તો એમ કરીને જીવ ચાર ગતિમાં ભમ્યા જ કરે છે, એટલે દુઃખનો દુઃખ જ ભોગવે છે. અચ્છા, બીજી સિચ્યુએશન, આ તો જેણે સારા કાર્ય કર્યા, હવે સમજો આપણને સંયોગો ખૂબ મળ્યા છે કે નથી મળ્યા, વોટ એવર, આ ધર્મ પરમ શું હોય? બહુ બોરિંગ કામ છે. આપણે તો શું કરો, ખાઈ પીને જલસા કરો, મસ્ત કઈ બધું આઈપીએલ જોવા જાઓ, કઈ હવે ટેસ્ટ મેચ ચાલુ થાય, ક્રિકેટ વિકેટ જુઓ, રેસ્ટોરન્ટમાં જમવા જાઓ. વર્ષમાં એકવાર ઇન્ટરનેશનલ ટ્રીપ તો ભાઈ અમને જોઈએ જોઈએ. હજી તો અમારું આ જોવાનું બાકી, આ બાકી, આ બાકી, આ બાકી. ત્યાં જઈને શું જોઈએ છે? બધા એકેન્દ્રિયોને જોવા જઈએ છે, કાં તો ઝાડપાન જોવા જશું, હા હિલ સ્ટેશન કે પૃથ્વી જોવા જશું, કાં ઓલા વોટરફોલ જોવા જશું. બીચ એટલે પાણી થયું ને, પાણી જોવા જઈએ છે, કાં તો વનસ્પતિને જોવા જઈએ છે, કાં તો બહુ બહુ તો વાદળાને જોવા જાઓ. સનરાઈઝ સનસેટ બી એકેન્દ્રિય જ છે. એટલે કોને જોવા જઈએ છે? એકેન્દ્રિયોને જોવા જઈએ છે. બોલ, હવે આ જે કરી રહ્યા છે તો આ ભાવમાં સુખી કે દુઃખી? દુઃખી, કેમ કે જો આ દુનિયાના જેટલા ડેસ્ટિનેશન છે ને ક્યારેય પૂરા નહીં થાય. તમે પાંચ જોયા હશે ને તો કોઈ એવો મળશે જ કે ભાઈ તમે આ જોયું છે, એટલે તમને અંદરથી અરે આ મારું રહી ગયું, હવે નેક્સ્ટ વર્ષે અહીંયા જવું છે, ક્યારે પૂરા નહીં થાય. એટલે હંમેશા એમ લાગશે કે કઈ બાકી રહ્યું, એટલે આ ભાવમાં દુઃખી. તો નેક્સ્ટ ભાવમાં શું કરશું? સમજો દેવગતિ બી મળી ગઈ, તો જે અહીંયા બાકી રાખ્યું ને હવે ત્યાં વિમાન લઈને નીકળી પડશું કે ચાલો ફરવા જઈએ. એટલે નેક્સ્ટ ભાવમાં દુઃખી, ખ્યાલ આવે? હા, એ જે જાતનું આપણે એક જો જ્ઞાન જીવનું કેવું છે કે આ ભાવમાં જેટલું પણ શાબ્દિક જ્ઞાન આપણે ગ્રહણ કર્યું હોય ને તો મૃત્યુ સમયે બધું ડિલીટ થઈ જાય. એટલે ત્યાં જઈને ફરીથી એબીસીડી શીખવું પડે, જે પણ ત્યાંની બારાકડી કે કંઈ પણ જો હોય. પણ જે એક જાતના ભાવ આપણે ગ્રહણ કર્યા કે જીવ અનાદિ અનંત છે, બોલતા ન આવડે પણ અંદરથી એક ફિલિંગ રહી જાય, એને સંસ્કાર કહેવાય છે. જે અનેકાંતમય વસ્તુ સ્વરૂપ છે, તો ત્યાં જઈને જેટલા તિર્યંચ્ય જીવો છે સમ્યક દર્શન ત્યાં પ્રાપ્ત કરી રહ્યા છે. નારકી જીવોને તો કોઈ દેશના નથી, ત્યાં કોણ ઉપદેશ આપવા જાય? તો એ ત્યાં અસંખ્યાત જીવો સમ્યક દ્રષ્ટિ છે, અસંખ્યાત જીવો તો તીર્થંકર પ્રકૃતિ બાંધી રહ્યા છે. એટલે આજથી લઈને એમ સમજો અસંખ્યાત ચોવીસીના તીર્થંકર ફિક્સ્ડ છે, ખ્યાલ આવે છે? નથી બધા ફિક્સ્ડ છે, એટલે એટલા જીવો તીર્થંકર પ્રકૃતિ બાંધી રહ્યા છે. તો કેવી રીતના સમ્યક દર્શન એમણે પ્રગટ કર્યું કે એક જે એક જાતના સંસ્કાર આદિ હોય છે તો એ રહી જાય છે, ખ્યાલ આવે? એટલે જે આ ભાવમાં સુખ પ્રાપ્તિની કોશિશ કરશે તો નેક્સ્ટ ભાવમાં પણ સુખી હશે. પણ એ સુખ પ્રાપ્તિની કોશિશ શું છે? તો ચલો વાંચીએ. હવે થોડું અર્થ અને ભાવાર્થ બહુ સરસ છે અહીંયા લખેલું, જો વાંચે. અર્થ, જો ઇસ લોક મેં સુખી હૈ વે પરલોક મેં ભી સુખ પાતે હૈ, ઓર જો ઇસ લોક મેં દુઃખી હૈ વે પરલોક મેં ભી દુઃખ પાતે હૈ. વસ્તુ કા સર્વ પ્રકાર સે ત્યાગ હી સુખ હૈ. આ તો ઉત્કૃષ્ટ મુનિ દશાની વાત કરી લીધી, કેમ કે આખો ગ્રંથ મુનિ ભગવંતે પોતાની ભાવના પ્રમાણે લખ્યો છે. હા, આપણે ઠેર ઠેર જોયું ને કે દ્રવ્યલિંગી મુનિ કેવા હોય છે, ભાવલિંગી કેવા હોય છે, બધું મુનિરાજ માટે છે. પણ શ્રાવકે શું કરવું કે વસ્તુ જે સર્વ પ્રકારથી પરિપૂર્ણ છે એનો નિર્ણય કરવો એ જ સુખ છે. આપણે એવી રીતના લેવું, હા, શ્રદ્ધા અપેક્ષા એ ત્યાગ, એ આ કરવા યોગ્ય છે, સુખ એમાંથી જ મળશે. ઓર ઇસકે વિપરીત વસ્તુ કા ગ્રહણ વો દુઃખ હૈ. મારા ખ્યાલથી લાસ્ટ ક્લાસમાં એકાદ મહિના પહેલા આપણે એ વાત ક્યાંક થઈ હશે કે મને ક્યાંક તો યાદ છે મેં વાત કરી. સમજો કે મારી પાસે એક કલાકનો ટાઈમ છે. હવે એક કલાકના ટાઈમમાં મારી પાસે ઓપ્શન્સ તો બહુ છે ને, કે સમજો ઓટીટી ચાલુ કર્યું, કોઈક એપિસોડ આપણે જોઈ લીધું, બીજું શું કર્યું કે કલાકમાં, અરે મને કુકિંગ બહુ ગમે, ચલો સરસ મજાનું આપણે કંઈક બનાવ્યું, ત્રીજું શું કર્યું, એક કલાકનો ટાઈમ છે પૂજા માટે પરફેક્ટ, આપણે એક સરસ મજાની કોઈક દેવશાસ્ત્ર ગુરુ આદિની પૂજન થઈ જશે, પરફેક્ટ. ચોથું શું કર્યું, એક જ કલાકમાં સમજો મારી પાસે સમ્યક દર્શન નથી પણ આત્મામાં લીનતાથી સમ્યક દર્શન થાય છે, એટલે મેં શું કર્યું, મંદિરમાં આવીને સામાયિક મુદ્રિકામાં એવી રીતના હું બેસતો કોશિશ કરી, પણ મગજ શું થાય છે કે ભ્રમણ કરે છે. તમને તમારો કોઈ ફ્રેન્ડ બોલાવે કે શું મંદિરમાં જઈને બેઠો છે, હાલ આપણે જરા કંઈક ફરવા જઈએ, ખ્યાલ આવે છે. અચ્છા, એ જ એક કલાકમાં આ મુનિરાજ શું કરે છે કે પોતાના આત્મામાં લીન છે, પોતાના આત્મામાં લીન છે, બધું છોડી કરીને પોતાના આત્મામાં લીન છે. બોલો હવે એક કલાકમાં સૌથી સુખી કોણ? પાક્કું મુનિરાજ. તો છોડી દો બધું, ખ્યાલ આવે છે. જો પહેલા તો આપણા શ્રદ્ધામાં, પહેલા માન્યતામાં એ નિર્ણય પાક્કો થવો જોશે કે ખરેખર આ મુનિરાજ છે ને સૌથી સ્માર્ટ છે. આપણા બધામાં સૌથી સ્માર્ટ કોણ છે? કે મુનિરાજ છે. અને આપણે એ એક કલાકને બીજી જગ્યાએ ક્યાંક ઇન્વેસ્ટ કર્યો ને, જેવી રીતના ઇન્વેસ્ટમેન્ટ કરીએ, સમજો કોઈ એફડીમાં નાખે અને એને 7% મળે, કોઈ બીજા ક્યાંક નાખ્યું સમજો 10% મળે, કોઈ કે શેર બજારમાં નાખ્યા 15% મળે, કોઈ કે કંપનીમાં નાખ્યા જે કહ્યું 100% રિટર્ન મળ્યું. સ્માર્ટ કોણ? કે જેણે 100% વાળો સ્માર્ટ. એવી રીતના જેટલો સમય આપણી પાસે છે એમાં સૌથી વધારે સુખ મેળવી લેવું તો એ સ્માર્ટ કહેવાય કે નહીં? તો સૌથી સ્માર્ટ કોણ છે? મુનિરાજ છે. તો એ શ્રદ્ધા પહેલા અંદરથી થવી જોઈએ. સમજો તમારું મોટું આપણે બિગ ફોરમાં જોબ છે, હા ભાઈ બિગ ફોરમાં સમજ તને જોબ મળી ગઈ, 5 કરોડનું પેકેજ, અને તને કોઈ કે સમજો કે ગુરુદેવશ્રી આવીને તને કહે છે કે જે નાના પૈસા માંગે એ નાનો માગણ અને મોટા માંગે એ મોટો માગણ, તો આ જોબ બોબ છોડી દે, આ બધી કુવિદ્યા છે. હા ગુરુદેવ કે આ તો બધી તમારી કુવિદ્યા છે, એની બદલે શાસ્ત્ર વાંચન કર. બોલો છે હિંમત 5 કરોડનું પેકેજ છોડી દઈને શાસ્ત્ર વાંચન કરવાની? પણ સ્માર્ટ કોણ છે? આ આપણી જો એક આપણી માન્યતાની ધારા છે. માન્યતાની ધારા શું કહે છે? અરે આઈઆઈટી આઈઆઈએમ આટલું મોટું પેકેજ, છોકરો બહુ સરસ છે. અને બીજી બાજુ સમજો કે કાંઈ ન કર્યું હોય, હા આપણે સોનગઢમાં રહેતો હોય, ગામડાનો છોકરો સોનગઢમાં રહે છે અને આખી જિંદગી ક્યાંય બહાર જ ન નીકળો પણ સ્વાધ્યાય કરે છે ત્યાં બેસી, બોલો સ્માર્ટ કોણ? એક આપણી માન્યતાની ધારા છે અને એક જિનાગમની ધારા છે, એ બે મેચ થતી નથી. જ્યાં સુધી મેચ નહીં થાય ત્યાં સુધી સાચું સુખ બોલવામાં તો બોલી દેશું પણ પ્રાપ્ત નહીં થાય, ખ્યાલ આવે છે. અહીંયા તો શું કહે છે કે વસ્તુનો સર્વ પ્રકારે ત્યાગ તે સાચું સુખ છે, અને આપણે તો ભેગું કરવામાં બેઠા છે ને, વિચાર કરવા યોગ્ય છે. ચલો ભાવાર્થ, કુછ લોગો કો એસા ભ્રમ હોતા હૈ કે વર્તમાન સુખો કો છોડકર કષ્ટ સહને સે પરલોક મેં સુખ હોતા હૈ. ગુરુદેવ શ્રી કહે ને કે લસણ ખાતા ખાતા કઈ કસ્તુરીનો ડકાર આવે, કે તમે પાપ કરતા કરતા તમને શુદ્ધ ભાવ થઈ જાય, ક્યારે ન થાય. તો વર્તમાનમાં જે જીવ કષ્ટ ભોગવે છે તો કષ્ટ ભોગવે છે તો સુખી છે કે દુઃખી છે?
दुखी है तो दुख करता करता सुखी थी जाए क्या रे नोट है तो सुखी के कितना था है जे वर्तमान में भी सुखी है ये भविष्य में भी सुखी रहे जाए जो आज है कष्ट सहन करने से परलोक में सुख होता है आज यही मान्यता संयोगी सुख प्राप्त करवानी चाहिए समझो कि आप हो मां संयोग ओछा मळे गरीब हो कोई तो इन्हें एम थाय ने के भाई हूं कई नहीं हमणा कई न मळ्यो ने नेक्स्ट भव में जे देवगति में जईश त्यां मारी पासे घणा सुख छे एटले अहींया एना माटे घोर तप करे घणा पुण्य कमाय त्यां जईने ने बधुं मळी जाय पछी शुं करे एने भोगवे અને ભોગવીને શું કરે પાછા પાપ બંધ કરે પાપ બંધનો એટલે ઉદય આવશે ત્યારે શું થશે પાછું ગરીબ થઈ જશે ચાલે આવું ચક્ર એનું ચાલુ જ છે એટલે જ અહીંયા શું કહે છે લેકિન પરલોક તો પરોક્ષ હૈ વહાં ન જાને ક્યાં હોગા ઇસલિયે યહાં કે સુખો કો છોડકર દુઃખ સહન કરના ઉચિત નહીં હૈ ઉન્હેં સમજાતે હૈ समझाते हुए आचार्य देव कहते हैं कि यहां दुखी होने से परलोक में सुख मिलेगा ऐसा भ्रम मत करो जो यहां सुखी होता है वही परलोक में सुखी होता है और जो यहां दुखी होता है वही परलोक में दुखी होता है तो यह प्रश्न पूछे हुए शास्त्र में तुम्हारा शास्त्र में कि तपश्चरण आदि करो शास्त्र में ऐसा कहा है कि विषय सुख भोगने वाला दुख प्राप्त करता है और तपश्चरण आदि करने वाला सुख प्राप्त करता है એ તો લખ્યું છે ને તમારે આટલા જાતના તપ છે 12 પ્રકારના તપ છે આટલા જાતના ઉપવાસ છે બધું સિંહ અને સ્ત્રીડી તપ આવે છે ને જુદા જુદા પ્રકારના તપની પૂજામાં તો આટલા જાતના ઉપવાસ તો તમે જ કહો છો અને હવે કહો છો કે ભાઈ એવું નહીં કરવું તો કઈ આપણે તો બધી વસ્તુમાં અનેક આમ પણ કેવું ને આમ પણ કેવું એમ નથી જો અહીંયા આન્સર આપે છે तुम बाह्य सामग्री से सुख दुख होना मानते हो परंतु यह तुम्हारा भ्रम है अपने परिणामों में आकुलता नहीं होना ही सुख है और आकुलता का होना ही दुख है એટલે જે બાહ્યમાં એ જે ઉપવાસ આદિ કરે છે જેનું વર્ણન આવ્યું પણ એ ઉપવાસ કરીને પણ એ તો ખાલી વ્યવહારિક અનુષ્ઠાન છે એ ક્રિયા છે પણ એ કર્યા પછી પણ જો અંદરથી આકુલતા છે તો એ જીવ પાપ જ બાંધે છે દુખી જ છે અને જે જીવ એ કરીને અંદર અનુ એને આકુરતા નથી થતી એને શાંતિ અનુભવાય છે તો એ જીવ સુખી છે અને એને આંતરિક શાંતિ જે અહીંયા પ્રગટ થઈ ને એ જ આંતરિક શાંતિ આગળ જઈને એને રહેશે એટલે એ સુખી રહેશે સુખ દુઃખનો સંબંધ અંદર આત્મા સાથે છે બાહ્ય સંયોગો સાથે કે બાહ્યની ક્રિયા સાથે આદિ નથી જો આટલું વાંચીને પૂરું કરીએ પેરેગ્રાફ तुम बाह्य सामग्री से सुख दुख होना मानते हो परंतु यह तुम्हारा भ्रम है अपने परिणामों में आकुलता नहीं होना सुख है आकुलता होना दुख है आकुलता का कारण मोह से पर द्रव्यों का ग्रहण करना है अब पर पदार्थ में मोह करे छे कि आ मने जोइए आ नहीं जोइए ए आकुलता छे क्योंकि यह जीव पर द्रव्यों को ग्रहण करता है और वे अपने होते नहीं है अपने जोइए तो छे પણ આપણા રહેતા નથી અપને આધીન પરિણમતે નહીં હૈ ઇસલિયે આકુલતા ઉત્પન્ન હોતી હૈ ઇસલિયે પરદ્રવ્યો કા ત્યાગ કરકે નિરાકુલ હોના હી સુખ હૈ ખરેખર પરદ્રવ્યો નું એક્સપેક્ટેશન જ ન કરવું એટલે એનો ત્યાગ છે ખરેખર આમ છોડવાની જરૂરત નથી જો ખરેખર આપણે શ્રાવક છે આપણી ભૂમિકામાં એકચ્યુઅલી તમારે ખરેખર બધું કઈ છોડવાની પહેલા જરૂરત નથી સૌથી પહેલો સ્ટેપ તો શું છે કે પોતાની માન્યતામાં આ મારા છે કે મારા નથી જો મેં આટલા કમાયા એ જે બીજી મિથ્યા માન્યતા છે ને એ છોડવાની જરૂર છે એ સંયોગો તો જેમ જેમ આપણી ભૂમિકા વધે છે અંદરથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે તો એમ ઓટોમેટિકલી છોડવાનો ભાવ થાય છે ત્યારે છૂટી જાય છે ત્યારે છોડવા પડતા નથી સૌથી ફર્સ્ટ સ્ટેપ તો શું છે કે આ ઘર આદિ એ મારા કર્યા થયા નથી હું એમાં તો જન્મ મેં લીધો મેં બીજે ક્યાંય બી જન્મ લીધો હોત પણ આ ઘરમાં મેં જન્મ લીધો એટલે આ સંયોગો મને મળ્યા મારે કારણે નથી મળ્યા એને કારણે મળ્યા તો મારે કારણે મારી પાસે શું છે બસ એક આત્મા જ મારે કારણે છે ખ્યાલ આવે એ જાતની અંદરની માન્યતા કરવી
એ ખરેખર અત્યારના કરવાલા. એને એમ કીધું કે છોડવા, છોડવાના નથી, એ તો ઓટોમેટિક એની પ્રમાણે પરિણમે છે. इसलिए परद्रव्यों का त्याग करके निराकुल होना ही सुख है. ऐसी दशा होने पर जीव वर्तमान में सुखी होता है और इसके फल में भविष्य में परम सुखी होता है. परद्रव्य का ग्रहण करके आकुलता करना दुख है. ऐसी दशा होने से जीव वर्तमान में भी दुख होता है और भविष्य में भी दुखी होता है. क्या जेटला पण जो आज एक पूर्व करता एक सिद्धांत महासिद्धांत की बात करो, जेटला पण संयोगों अपने આપણે રાખવા માંગીએ છીએ ને, તો જીવના કર્મ પણ એવા જ બંધાય છે કે એ સંયોગ એને મળતા જ નથી. અને જેટલા સંયોગો તમે ત્યાગી દેવા માંગો છો, દૂર કરવા માંગો છો ને, તો કર્મ પણ એવા બંધાય છે કે એ ઓટોમેટિકલી સામેથી આવે છે. આપણે સમજો કે એક ઓલું રફ રૂલ ઓફ થમ કહેવાય, જેટલું કમાયા એના 10% આપણે દાન કરવું જોઈએ. આ એક આવે છે આપણે જે ચરણાની યોગ. આપણા પરિણામ શું થાય કે ભાઈ થોડુંક સેવ કરીને રાખીએ તો આપણું ભવિષ્ય સચવાઈ જાય. સેવ કરવાથી સેવ રહેતું નથી, દાન કરવાથી સેવ થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? આ થોડું કાઉન્ટર લોજિક છે, પણ જેટલું તમે કોઈને મદદ કરો, દાન કરો, એટલા પુણ્ય બંધાય છે. તો સંયોગો તો સામેથી આવે છે. અને જેની ગ્રહણ કરવાની વૃત્તિ છે ને કે હું રાખી મૂકું પરિગ્રહ, એ પરિગ્રહને કારણે પાપ બંધ થાય છે, તો ઓલી નોટો ડિમોનેટાઇઝ થઈ જાય. આ તો લાઈટ કરવા માટે, પણ એ સંયોગો ઓટોમેટિક દૂર થાય છે. ખ્યાલ આવે? આ કર્મનો આવાજ સિદ્ધાંતો છે.
દ્રવ્યલિંગી મુનિ સુખી હોય છે, એનો બધો ત્યાગ છે. તો
દ્રવ્યલિંગી મુનિને ત્યાગ છે એટલે સુખી નથી,
બધો ત્યાગ છે.
હા, પણ ત્યાગ છે એટલે સુખી નથી, એ જ હું કહું છું. દ્રવ્યલિંગી મુનિ ને ત્યાગ છે, પણ પોતાના આત્મામાં પોતા પણ માનતા નથી. તો આ મેં ત્યાગ કર્યો, મેં છોડ્યા છે આ વિશ્વના બધા સંયોગ, મેં છોડ્યા છે એટલે પહેલા મારા હતા એમ પકડીને બેઠા છે, મારા હતા એમ પકડીને બેઠા છે, તો એ સંયોગ એની પાસે છે જ. દેખાય છે કે ત્યાગી છે. દ્રવ્યલિંગી એટલે જેને અંદરથી મુનિ દશા નથી, બહારથી નગ્ન દશા છે. નગ્ન દશા છે તોય પોતાના ઘર પત્ની આદિને મેં છોડ્યા એમ કરીને એને પકડી રાખ્યા છે. ખ્યાલ આવે? એટલે જરાય સુખી નથી. અને હું એક આત્મા છું એવો નિર્ણય કરતા ભરત ચક્રવર્તી પાસે આખું 6 ખંડ છે, પણ એની પાસે કાંઈ નથી. કેમ કે હું આત્મા છું, આ બાકી બધા તો એના સંયોગો છે. જો સૌથી પહેલા તો આ નિર્ણય કરવો બહુ જરૂરી છે કે દરેક પદાર્થ પોતાની યોગ્યતાથી પરિણમે છે. આ શરીરના પરમાણુ મારા હિસાબે પરિણમતા નથી, એ તો એના હિસાબે આવ્યા છે, એના હિસાબે જવા. ત્યાં સુધીની આપણી ભેદ જ્ઞાનની તૈયારી હોવી જોઈશે કે હું તો એક આત્મા જ છું, બાકી બધું એની યોગ્યતાથી છે. તો એને ખરેખર ત્યાગ કહેવાય છે. ખ્યાલ આવે? ચલો વિશેષ આના ઉપર ચર્ચા આગળ નેક્સ્ટ ક્લાસમાં. નિજ નિજિ નિજ મે બતાઇ યહ અનંત ઉપકાર હૈ, ઇસકે લિયે જિન વાણી મા કો વંદનાશત ભાર હૈ, વંદનાશત ભાર હૈ. બોલો દ્વાદશાંગી જિન વાણી મા તનો. આપણે હમણાં 5 મિનિટમાં તસવાસ શરૂ કરશું.